છાપામાં મોટા મોટા હેડિંગો આવે, વધારો અમારી જાહેર સભા છે, અહીં તો અંદરમાં તીવ્ર તાળાવેલી થાય, બહુમાન થાય, પ્રેમ પ્રગટ થાય, બાળક વગર માં જીવી ન શકે અને માં વગર બાળક ન જીવી શકે એ સામાન્ય ઘટના છે, તેમ સદગુરુ વગર સાધક રહી ન શકે એ આધ્યાત્મિક ઘટના છે, અને આવો પ્રેમ પ્રગટ થાય ત્યારે મટી જાય અને પોતાની જાત સદગુરુને હાથમાં આપે તો લો અમને ઘડો આરસમાળનો પથ્થર શિલ્પી પાસે જાય છે, ત્યારે પથ્થર મૌનમાં કહે છે કે ઉઠાવો તમારું ટાંકડું અને હથોડો અમને ઘડો, આરસમાળ વચમાં આવતો નથી, સદગુરુ મળ્યા પછી શિષ્ય વચમાં આવવું ન જોઈએ, આ તો ગુરુ કરતાં શિષ્ય ડાયો થાય પણ ડિસ્ટર્બન્સ આવો અવરોધ ન જોઈએ, શિષ્ય પોતાની જાત સદગુરુના હાથમાં મૂકી દે અને આ ઘટના ઘટ્યા પછી સદગુરુ એને જે શબ્દો કહે એને કહેવાય છે આજ્ઞા.
ત્યારે તો એવું પૂછે છે કે મારે નવી દુકાન ખોલવી છે તો કેટલા વાગે ખોલવી, દીકરાનું સગપણ કરવું છે કોની સાથે કરવું, અરે આ તો ગોર મહારાજનું કામ છે, શેર બજારના ભાવ વધશે કે ઘટશે, અમેરિકા જવું હોય તો ગુરુની આજ્ઞા લઈને જાય, સદગુરુની આજ્ઞા તો વિતરાગતા પ્રાપ્ત કરવા કરાવનારી હોય ને એવી આજ્ઞા હોય કે જેનાથી રાગ દ્વેષ છૂટતા જાય છૂટતા જાય, ને એક દિવસ એવો આવે કે રાગ દ્વેષ હોય જ નહીં, આ વાત સમજી લો, સદગુરુને એવું પૂછશો નહીં કે દુકાન ક્યારે ઉઠાવી, જેનો ધંધો કરવો આગું પાછું તમારે કરવાનું છે તમે જાણો, એમાં સદગુરુને શું પૂછવાનું, અને પાછો માને કે હું ભક્તિવાળો સદગુરુને પૂછ્યા વગર કંઈ કરતો જ નથી, અલ્યા રાગ દ્વેષ કરે છે ત્યારે પૂછે છે તો બરાબર, ક્રોધ કરવો છે પૂછી લઉં કે ગુરુ મહારાજ ક્રોધ કરું તો પણ ક્રોધ બંધ થઈ જાય, આજ્ઞાનો એ અર્થ એ થાય છે કે જેનાથી વિતરાગતા પ્રાપ્ત થાય, વિતરાગતા પ્રાપ્ત હોય એવા શબ્દો જેનાથી પ્રાપ્ત થાય એને કહેવાય સદગુરુ, વિતરાગતા તરફ લઈ જનારી પદ્ધતિ એને કહેવાય છે આગળ.
અલિકાલ સર્વજ્ઞે એક નાનકડી ગાથા કહી છે કે આશ્રવ સર્વથા હે ઉપાદેશ સર્વર, આ આજ્ઞા આશ્રવ હંમેશા ત્યાગ કરવા જેવો હોય છે અને સર્વર હંમેશા ઉપાદેય છે, આવી જ્ઞાની પુરુષની આજ્ઞા છે, આવી સદગુરુની આજ્ઞા હોય, તમે કોની કોની આજ્ઞામાં રહો છો તે તમને ખબર છે, સ્વાધ્યાયમાં જવા તૈયાર થયા અને ઘરવાળી કહેશે આજે રહેવા દો, બજારમાંથી અત્યારે શાક લઈ આવો, ગયો એ શાક લેવા, આજ્ઞાંકિત જરા પણ દલીલ કરી નહીં, જેવી તારી આજ્ઞા, સદગુરુ સાથે આવો વ્યવહાર કરો છો, ત્યાં તો કહો છો કે કરીએ છીએ વિચારીએ છીએ બીજાની સલાહ લઈએ છીએ, મોક્ષ માર્ગમાં આ વાત ન થાય, તમે રોજ ગાવો છો કે નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર્માહી, મને તો નવાઈ લાગે છે કે માત્ર ગાવાથી ફેર પડે ખરો, સમજો તો ખરા કે તમે શું બોલો છો, ગુરુદેવની આજ્ઞા હૃદયમાં અચળ કરીને ધારણ કરી નથી, આ સૂત્ર છે, આ સદગુરુ આજ્ઞા એ મોટો બંધ છે, ધસમસતું પાણી આવતું હોય અને મજબૂત બંધ બાંધ્યો હોય તો પાણી આગળ ન આવે, સંસાર ધસમસતા વેગે આવતો હોય અને સદગુરુની આજ્ઞામાં જો હોય તો સંસારના પાણી તેને ખેંચી ન શકે, વિકારો આવે છે, વાસનાઓ આવે છે, ધસમસતા વેગે આવે છે, સદગુરુની આજ્ઞા એ આડા બંધ જેવી છે, કોઈ ખ્યાલમાં આવે છે કે આજ્ઞા શું કામ કરે છે, તમારા પ્રયત્નોથી જે વૃત્તિ રોકાતી નથી તે સદગુરુની આજ્ઞાથી શાંત થાય એવું સામર્થ્ય છે, તેમ એવું સામર્થ્ય છે તેમનામાં, નર્મદાના બંધ તૂટશે પણ સદગુરુની આજ્ઞાનો બંધ કદી તૂટશે નહીં, ધસમસતા વેગે વિચારો આવે અને ચઢાઈઓ આવે, ક્યારેક ક્રોધની ક્યારેક વાસનાની ક્યારેક લોભ કે ક્યારેક અહંકારની આવે પણ સદગુરુની આજ્ઞા તેને રોકે છે.
એક અર્થમાં એમ કહો કે સદગુરુની આજ્ઞાનું પાલન તેમના બળથી જ થાય, બીજા બળથી ન થાય, જેમ બાળક છે તે માનું કહ્યું કરે પણ બાપને ના પાડે છે, એક છોકરો અમેરિકા ગયો ત્યાં કોઈની સાથે સંબંધ થયો અને નક્કી કર્યું કે લગ્ન કરવા, બાપને ખબર પડી ત્યાં પહોંચ્યો અને કહ્યું કે તારા મનમાં શું સમજે છે, આ લગ્ન નહીં થાય, છોકરો કહે કરીશ તો ત્યાં જ લગ્ન કરીશ, બાપે કહ્યું તો કરીશ તો તારી તો મારી મિલકતમાંથી એક પૈસો નહીં આપું, મારે નથી જોઈતો, કહ્યું પાછો આવ્યો, પતિને વાત કરી, પતિ કહે મને જવા દો હું સમજાવીશ, તું શું કરવાની હતી, હું આટલો મોટો ઉદ્યોગપતિ, આવું મારું વ્યક્તિત્વ અને પ્રતિભા. મેં કહ્યું કે તને કોઈ મિલકત મળશે નહીં તો તું કે ચાલશે, અને હવે તારું માનશે? પત્ની કહે, જવા તો દો. માં ગઈ ત્યાં જઈને કહ્યું કે બેટા, તારા સુખમાં અમારું સુખ છે, હું તો તને આશીર્વાદ આપવા આવી છું, તું સુખી થજે, પરંતુ જે હું જે કાંઈ કરે એ વિચારીને કરજે, કારણ કે જેટલું કલેજું અમારું બળશે એટલું બીજાનું નહીં બળે, તું સમજીને કરે તો સારું. છોકરો કહે, માં તારી શું ઈચ્છા છે? માએ કહ્યું કે હું કહીશ ત્યાં લગ્ન કરીશ. હા માં, તું કહીશ ત્યાં કરીશ. આ માનું વાત્સલ્ય છે. માના વાત્સલ્ય કરતાં વધારે સદગુરુનું વાત્સલ્ય છે. એમના પ્રત્યેના પ્રેમથી પાલન થાય, બળથી ન થાય. સદગુરુ પ્રત્યેના પ્રેમથી સદગુરુનું આજ્ઞાનું પાલન થાય. આ કંઈ સમજાય છે?
સદગુરુ આજ્ઞા એક નિમિત્ત અનંત કાળમાં આ નિમિત્ત મળ્યું નથી. બીજું નિમિત્ત જીન દશા જે થવું છે તે શું થવું? વિતરાગ થવું છે. વિતરાગનો બીજો અર્થ જીન, જીન એટલે વિતરાગ. રાગ દ્વેષ જેણે જીત્યા તે જીન અથવા વિતરાગ. આ સમગ્ર દર્શનનો અર્ક વિતરાગતા છે. એક નાનકડી શીશી અત્તરની સુગંધવામાં પડી હોય તો સુગંધ આવે, અને કાનમાં અત્તર છાંટેલ કુંબળું ભરાવ્યું હોય તો ત્યારે કોર અત્તરની સુગંધ આવે. એમ એક નાનકડી શીશીમાં હજાર ગુલાબના ફૂલોનો અર્ક છે, તેમ વિતરાગતા જૈન દર્શનનો અર્ક છે. આ વિતરાગતા આપણો લક્ષ્ય છે, એમ આર્કિટેક્ટ પ્લાન બનાવી સમજાવે છે કે આ તમારો બેડરૂમ, આ ડ્રોઈંગ રૂમ, આ રસોઈ ઘર, તેમ વિતરાગતા એ આર્કિટેક્ટનો પ્લાન છે. એનો વિચાર જીન દશાનો વિચાર, વિતરાગ દશાનો વિચાર આ જીન દશા છે.
સદગુરુની આત્મા અને જીન દશાનો વિચાર આ બંને નિમિત્ત કારણ છે. શાસ્ત્ર વાંચે ને કહે હું આત્મા છું, મારામાં જ્ઞાન દર્શન છે, તેમ જ્ઞાનીની સદગુરુ કે શાસ્ત્રનું અવલંબન છોડી દે તો સિદ્ધત્વની પ્રાપ્તિ થાય નહીં. ઉપાદાનનું નામ લે એ જે તજે નિમિત્ત સમજાયું. ઉપાદાન હું છું, ઉપાદાન કારણ મારામાં છે, મારે કોની જરૂર? સદગુરુની જરૂર નથી, શાસ્ત્રોની જરૂર નથી, હું મારું પડી લઈશ. અરે કરીશ, તું શું કરીશ? તું જો આવું જ હોત તો અત્યાર સુધી થયું ન હોત, તું ક્યાં બદલાયો છે? તું ઉપાદાનનું નામ લઈ નિમિત્તને તજે, સદગુરુની આજ્ઞાએ વર્તે નહીં. જીન દશાનો વિચાર ન કરે તેને આત્માનું ભાન થાય નહીં, તે પામે નહીં, તે પામે નહીં સિદ્ધત્વને. અરે સંકિત ન પામે, મિથ્યાત્વમાં જ રહે અને ભ્રાંતિમાં સ્થિત. પુસ્તકો વાંચીને આત્મા આત્મા કરે, મારે કોઈની જરૂર નથી, ગુરુ શાસ્ત્રો કે ભગવાનની મૂર્તિની જરૂર નથી, એમ કહે તે નિમિત્ત કારણ છે. અપલાપ કરે છે. સતદેવ સદશાસ્ત્ર અને સદગુરુની ભક્તિ, તેના પ્રત્યે શ્રદ્ધા, તેના પ્રત્યે બહુમાન હોય તેને વ્યવહાર સમ્યક દર્શન કહ્યું છે. ઓકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.
સ્વચ્છંદ મત આગ્રહ કરી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આટલું ચોખ્ખું પરમ કૃપા ઉદેવે કહ્યું તો પણ સમજણમાં લોચા. સ્વચ્છંદ મત આગ્રહ કરી સદગુરુના લક્ષે વર્તે તેને સંકિત થાય. આ નિશ્ચય સંકિત દર્શનના કારણ છે. સતદેવ, સદગુરુ, સદધર્મ એમના પ્રત્યેની શ્રદ્ધા અને વ્યવહાર સંકિત કર્યું, અને આ નિમિત્તે કારણ વિષય કાળ જીનબિન જીનાગમ ભવ્ય ઊંઘું આધારા. આ વિષમ કાળમાં જીનબિન અને જીનાગમ ભવ્ય જીવોનો આધાર છે. જીવને જો આ નિમિત્ત મળ્યું ન હોય તો સંસારમાં કાંઈ ને કાંઈ અટવાયેલો રહે છે. સંસારમાં દેશે તેને આત્મામાં રુચિ નહીં થાય, અને પાછું કહેશે કે ઉપાદાન તૈયાર છે ને, નિમિત્ત નિમિત્ત શું કરો છો? છોડો બધું, ઉપાદાન જાગૃત કરો. ક્યાંથી કરશો? ઉપાદાન જાગૃત કરનાર પરિબળો તો આ છે. બીજાને બીજને બાહ્ય સહાયક પરિબળ મળ્યા વગર ઝાડ ઉગે નહીં, તેમ બાહ્ય અનુકૂળ પરિબળ વગર ઉપાદાન જાગૃત થાય નહીં. ઉપાદાનમાં કારણતા પ્રગટવાનું કાર્ય નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ ક્યારે કહેવાય? જ્યારે ઉપાદાનમાં ઘટના ઘટે ત્યારે. તો સારું શું આવ્યું? ઉપાદાનનું નામ લઈ નિશ્ચયની વાત કરી, આત્મા 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 એમ વાત કરી. આ પુષ્ટ નિમિત્તોની જરૂર નથી એમ કહીને તેનો અનાદાર કરે અને સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકે નહીં. અને ખોટી માન્યતા છે કે ભ્રાંતિમાં સ્થિર થાય, મિથ્યાત્વમાં સ્થિર થાય.
ઉપાદાન આત્મ રહિત રે પૃષ્ઠાલંબન દેવ ઉપાદાન કારણ પણે રે પ્રગટ કરે પ્રભુ શિવ. પરમાત્માની ભક્તિ એ ઉપાદાન કારણમાં કારણતાને પ્રગટ કરનારી છે. ઉપાદાન કારણમાં રહેલી કારણતાને પ્રગટ કરવાનું કામ વિતરાગની ભક્તિ કરે છે. સદગુરુની આજ્ઞા માને છે તે પ્રમાણે કરે છે, સત્સંગ કરે છે. જીન આજ્ઞામાં સૌરભ્ન પરમાત્માના શાસ્ત્રોના સ્વાધ્યાય પણ કરે છે. આત્માની દ્રવ્યની વાત કરી નિમિત્તનો ઉપયોગ કરે નહીં તો એ ન કરવાના પરિણામો તેને હાનિ થાય. એક શ્લોક યાદ કરી લઈએ. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય. જ્ઞાન દશા પામ્યો નથી અને સાધનો પણ છૂટી ગયા. નીચે ઉતર્યો નથી અને નૌકા છોડી દીધી તો દરિયામાં જઈને બીજે ક્યાં જાય? જ્ઞાન દશા પામ્યો નથી અને સાધનો છોડી દીધા. આવનો સંગ પામે તો ભવજળમાં ડૂબી જવાય. એટલા માટે પરમ કૃપાળુ દેવે સ્થળે સ્થળે ચેતવણી આપી છે. કોને તો કહે જે પોતાને જ્ઞાની મનાવે, પોતાની ભૂલ થાય તો તેને કહેતા શરમ આવે. ઊંધે રસ્તે ચડી ગયો હોય તેને સાચે માર્ગે લઈ આવવો તે મહા મહેનતનું કામ છે. અજ્ઞાનીને ગમે તેમ સમજાવીને સાચા રસ્તા ઉપર લાવી શકાય, પણ આવા અર્ધજ્ઞાનીને સાચે રસ્તે લાવવા મુશ્કેલ થઈ પડે છે. તો ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિતિ. આ અદ્ભુત સિદ્ધાંત આપણે 136મી ગાથામાં જોયું. આવતીકાલે આગળની 137મી ગાથાનો પ્રારંભ કરીશું.
બસ ગાથા 136 એ અત્યારે બહુ ચર્ચાનો વિષય છે. ઉપાદાન અને નિમિત્ત બધી જગ્યાએ ઉપદેશકો પંડિતો આ જ વાત કરે કે ઉપાદાન તૈયાર નહીં હોય તો કાર્ય કેવી રીતે સિદ્ધ થશે. ઉપાદાન એટલે જે દ્રવ્ય કાર્યમાં પરિણમે તે. એ વાત 101% સાચી કે ઉપાદાનથી જ કાર્યની ઉત્પત્તિ થાય. પરંતુ અહીંયા કૃપાળુ દેવે એક સૂક્ષ્મ દ્રષ્ટિ આપી છે કે ઉપાદાન તૈયાર કેવી રીતે થાય. તો ઉપાદાનની અંદર ઉપાદાન કારણ તૈયાર થાય તો એ પોતાના પૂર્ણ સ્વરૂપને પામે. અને કારણ ઉત્પન્ન થવા માટે એને નિમિત્ત કારણ જોઈએ. નિમિત્ત જોઈએ એમ શબ્દ નથી, નિમિત્ત કારણ જોઈએ. નિમિત્ત કારણ એટલે એનામાં રહેલું ઉપાદાનનું જે કારણ છે એ પ્રગટાવી શકે. હા, પણ એ નિમિત્ત એટલે નિમિત્ત કારણ જે હોય એ કયા નિમિત્તની અનિવાર્યતા? જેમ આપણે શબ્દ પ્રયોગ કેટલીક વસ્તુ એવી છે કે વ્યવહારિક સૂઝથી સમજવી હોય. તમે શબ્દ પકડશો તો નહીં, આશયને પકડો. ઉદ્દેશ શું છે, આશય શું છે? જેમ આપણે કહીએ કે છોકરાને શિખામણ આપવી છે તો આપણે કહીએ કે પારકીમાં કાન વિંધે. છોકરામાં યોગ્યતા પણ છે શિખામણથી બરાબર થાય, પણ હું શિખામણ આપીશ તો પરિણામ એનું ઉપાદાન છોકરામાં ઉપાદાન છે. નિમિત્ત પણ જોઈએ, પણ માં કે છે મારું નિમિત્ત, તો હું નિમિત્ત હોવા છતાં પણ નિમિત્ત, કારણ કે મારું નિમિત્ત નિમિત્ત કારણ બની શકશે નહીં. જ્યારે કોઈ બીજા જેના પ્રત્યે એને આદર હોય, ભાવ હોય, એમ કે તમે આ વાત સમજાવશો તો જલ્દી સમજી શકે. કોઈ વાત કેવી હોય, તબિયતને માટે અનુકૂળ ન હોય, તો માં એને શિખામણ આપે કે આ બેટા ખવાય એના ન ખવાય, તો એનું ઉપાદાન કારણ જાગૃત થતું નથી. નિયમિત કારણમાં જ્યાં સુધી ડોક્ટર ન કહે ત્યાં સુધી પેલું ઉપાદાન કારણ એનું જાગૃત થતું નથી. એનામાં તાકાત છે ચરી પાડવાની, વસ્તુનો ત્યાગ કરવાની બધી તાકાત છે, પણ કરતો નથી. નિમિત્ત પણ છે, કિનારી માં છે, ઘરના લોકો પણ કહે, પણ એનાથી કરતો નથી. કેનાથી કરે છે? ડોક્ટરથી. તો ડોક્ટરે નિમિત્ત થયું અને માં પણ નિમિત્ત થઈ, તો નિમિત્ત તો બે છે. તો કે નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત કારણ કરે છે. એ નિમિત્ત કારણ છે, એ શબ્દ કારણ નિમિત્ત કારણ ક્યારે બને, કે ઉપાદાન અને નિમિત્ત વચ્ચેનો સંબંધ જોઈએ. એ સંબંધ કયા પ્રકારનો છે? નાના નાના બાળકોની અંદર તમે જોજો, સરે આમ કીધું છે, મેડમે આમ કીધું છે, તો તમે ગમે એટલું કે ખોટું છે, તારે આ સમજવું જોઈએ, આ કરવું જોઈએ, પણ એ વાત એની બેસજની કબૂલત ન કરે. એટલી બધી શ્રદ્ધા હોય પોતાના સરમાં, પોતાના મેડમની અંદર. તો એનું કારણ છે કે માત્ર નિમિત્ત નથી, એના ઉપાદાન કારણને જગાવી શકે એવું નિમિત્ત કારણ રૂપે છે. અને એનામાં બે વચ્ચેનો જે સંબંધ છે, કે જે સંબંધ આ પ્રગટાવે છે, એની ઉપાદાન કારણતા એનો સંબંધ પ્રગટાવે છે. એટલે એ વિદ્યાર્થીની અંદર પણ જો શિક્ષક કંઈક કહે તો બરાબર એ સાચું માનશે. કોઈ પણ વસ્તુ સાચી છે કે ખોટી તો એ સમજે કે અમારા સર કે સાચું, ઘરના કે સાચું નહીં. આ એની બેઝિક માન્યતા છે. અહીંયા આ સૂક્ષ્મતા આવી છે, જુઓ, સંબંધની. પછી એ સંબંધ નબળો થઈ જાય છે. એ સંબંધ સ્કૂલ લાઈફ સુધી હોય, કોલેજમાં નથી. કોલેજની અંદર એવું કંઈ નહીં, પછી પોતા ઉપર આવે છે. આમ ધીરે ધીરે કઈ વ્યક્તિ એને સંબંધના જોરથી જ એનામાં રહેલી ઉપાદાન પૂર્ણપણે પ્રગટે છે, જો એને એના એવા સંબંધ અનુકૂળ નિમિત્ત મળે તો. એ નિમિત્ત મળે તો. હવે કોઈની અંદર દરેક સર્વ જીવ છે સિદ્ધ સંત. એ સિદ્ધ થાય પણ માસ્તરના ઉપદેશથી સિદ્ધ થાય? માસ્તર સમજાવે કે સંસારમાં કઈ નથી, એ પાઠ મૂક્યો હોય નિશાળમાં કે સંસાર અસાર છે. અને ઘણી વાર આવા કાવ્યો આપણે બહુ સત્પુરુષોના આધ્યાત્મિક કાવ્યો હોય તો નિશાળમાં પાઠ્ય પુસ્તકમાં આવે, પણ એ પાઠ્ય પુસ્તકમાં માસ્તર સમજાવે કે જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું, શું સમજ્યો? મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું, ઓલો કે તોડી નાખ નવું બાંધ. એને આધ્યાત્મિકતાના ચઢાણ ચડાવવામાં એ માસ્તરનો બોધ એને અસર કરે નહીં. પણ એનો વિષય જે છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે, ભૂમિતિ છે, ગણિત છે, એની અંદર એના સર જે કંઈ કહે એનાથી એનું ઉપાદાન કારણ એટલું બધું પ્રગટ થાય કે આપણે કે છોકરો ગણિતનો માસ્ટર છે, એને આ સાહેબ મળે તો એનું ગણિત ઓર થઈ જાય. એટલે ઘણીવાર એમ થાય કે ગણિતના એને કયા સર રાખવા જોઈએ, તો ગણિતના જે એક્સપર્ટ હોય ને એનું સ્પેશિયલ કોચિંગ રાખો. આ ગણિતમાં બહુ તૈયાર છે, રસ પણ ઘણો છે, જુદા જુદા વિષયમાં રસ છે, અને એ રસમાં એની પૂર્ણતા પ્રગટે એમ છે, એની સિદ્ધિ પ્રગટે એમ છે, એ પેલો ક્લાસ લે, બોર્ડમાં નંબર આવે, એની નામના થઈ જાય, પણ એને કોઈક ભણાવનાર પણ એવો જોઈએ. એ જ્યારે એને નિમિત્ત મળે, બાકીના તો ઘણા નિમિત્ત છે કે ભાઈ એની સ્કૂલમાં ઘણા માસ્તર છે, એના ભાઈબંધે ઘણા છે, એ કંઈ કામ નહીં આવે. આ સ્વરનું જો એને રાખી દેશો કોચિંગ, તો એની અંદર એનું પૂરેપૂરી એની સિદ્ધતા જે છે અંદર પડી છે એ જાગૃત થઈ જશે. સંબંધની આવશ્યકતા છે, માત્ર નિમિત્ત નહીં. આ પંડિતોની મુશ્કેલી આ છે. એટલે પછી શું કરે, નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત વિના થતું નથી, એવા ગરબડ ગોટાળા વાયરા કરે. આમાં શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે, અને બીજા જે હોય ને એ પોતે સમજાવવા માટે બસ કે બસ નિમિત્ત કંઈ કરતું નથી. પણ નિમિત્ત વિના થતું નથી, નિમિત્ત હોય જ, ક્યાંથી આવે, ધૂળ હોય એટલે શું. નિમિત્ત એવું મળવું જોઈએ કે જે નિમિત્ત એના ઉપાદાન કારણને જાગૃત કરવા માટે સક્ષમ હોય. પણ એ સક્ષમતા શેના આધાર ઉપર છે, એ બે વચ્ચેના સંબંધ ઉપર. એ બે વચ્ચે સંબંધ હોવો જોઈએ. શિક્ષક વિષયની પૂર્ણતા માટે શિક્ષક અને શિષ્યનો સંબંધ છે, અને વ્યવહારિક સંબંધની અંદર માં અને બીજી માં ઉપરનો સંબંધ છે, પણ આધ્યાત્મિકમાં ગુરુનો સંબંધ છે. ગુરુ વિના આ આધ્યાત્મિકતાના પાઠ, એ જે જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એ શિષ્ય કેવો હોવો જોઈએ, મુમુક્ષુ. એટલે અહીંયા શરૂ કરી છે કે તમે પ્રોસેસ તો સમજો, ઉપાદાન નિમિત્તની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે કોના માટે કરવામાં આવે છે. દેવગુરુ ધર્મનો આશ્રય લેવો કેના માટે, હાલીમવાલી માટે દેવગુરુ ધર્મ છે, એનાથી એનું કલ્યાણ થાય, એનાથી આત્મિક કલ્યાણ કરી શકશે નહીં. એ મુમુક્ષુ હોવો જોઈએ, એ જિજ્ઞાસુ હોવો જોઈએ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર શોધ. માત્ર બોધથી સંકેત થાય છે, તો જે સાંભળે એને થાય, તો જે સાંભળે બધાએ સંકેત થવું જોઈએ. નિમિત્ત તો છે જ, સરસ મજાનું નિમિત્ત છે, આવા ઉપદેશ મળ્યા. તીર્થંકરનું નિમિત્ત આપણને મળ્યું છે કે નહીં, થયું સંકેત. ત્યારે એની આપણી મુમુક્ષુની ભૂમિકા નહોતી, મુમુક્ષુની ભૂમિકા નહોતી, જિજ્ઞાસુની ભૂમિકા નહોતી, એવી દશા નહોતી. દશામાં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. આધ્યાત્મિક માર્ગના તત્વો સમજવા માટે ખૂબ સ્વસ્થતા જોઈએ, શાંતિ જોઈએ, એનું અરસપરસ અનુસંધાન જોઈએ. જે કહેવામાં આવ્યું છે તેના બધા પાસાઓ લક્ષમાં દેવા જોઈએ. એ પાસાઓ લક્ષમાં લીધા વિના માત્ર બે ચાર શબ્દો ઘોખી કાઢ્યા દ્રવ્યનું યોગના, નિશ્ચય નહીં ના, અને મોઢેથી ભૂલા ભૂલ કરે કે જાણી બહુ સમજે છે, બહુ જાણે છે, સાચો ધર્મ તો અહીંયા જ છે એમ રાડું પાડ્યા કરે. નથી ઉપાદાનની યોગ્યતા થતી, નથી નિમિત્ત કોઈ કાર્યકારી થઈ શકતું. આવા ગમે તેટલા ભાષણો થાય તો પણ આમાં ઉપાદાન નિમિત્તનો મેળ નહીં થાય, અને ઉપાદાન નિમિત્તના મેળ થયા વિના સિદ્ધત્વ થાય નહીં, હકીકત છે. હવે આને તેમ છે કે ના નિમિત્ત જોઈએ જ નહીં, મગજમાં એક ગ્રંથિ પકડાઈ ગઈ છે. આત્મા સ્વતંત્ર છે, એને કોઈની જરૂર નથી, કારણ કે નિમિત્ત પણ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ બોલો લ્યો, સિદ્ધાંત પકડી લીધું, પૂછડું પકડી લીધું, નથી સંદર્ભની ખબર, નથી સંગતિની ખબર, કયું વાક્ય કયા હેતુમાં બોલાયું છે, એના કયા પક્ષ છે એ પણ વિચારણા નહીં. અને આવા વ્યર્થ ચર્ચા શબ્દોની થયા જ કરે, થયા જ કરે. અને એટલો બુદ્ધિવાદ, એટલો બુદ્ધિવાદ કે જે ચર્ચામાં ભાગ લે એ જ સ્થાપિત કરે અને એમાં સમજે છે કે આપણી બુદ્ધિ ઘણી તેજ છે. આપણે કહી દીધું કે નિમિત્ત કઈ કરતું નથી હો, અને એ ચડે ચડે ચડે, પછી ઓલું ગાંડ પણ ચડે, નસો ચડે, ક્યાં સુધી ચડે? તો કે દેવગુરુ પણ ખોટા છે, બધા પર છો લ્યો, અને નિચોડ કાઢો, નિષ્કર્ષ કાઢો. દેવગુરુ પણ પર છે, એનાથી શું થાય? ભાઈ વાત સાવ સાચી છે. તારું સિદ્ધત્વ તારાથી જ થાય, તારા દ્રવ્યથી જ થાય, તારા ગુણોથી જ થાય. એમાં દેવના ગુરુથી ન, દેવના ગુણથી ન થાય, ગુરુના ગુણથી ન થાય. પણ તારું ઉપાદાન કારણ સેનાથી આ જાગૃત થયું? ઉપાદાન કારણ જાગૃત થવું જોઈએ નિમિત્ત કારણથી. એટલે જે થાય એ નિમિત્ત કારણ થવું જોઈએ. જ્યારે નિષેધ કરવામાં આવે કે એ પરદ્રવ્ય છે, નિમિત્ત પર છે. અત્યારે જુઓ ચર્ચામાં ચાલતું હોય, તમે બધે ક્યાંક જતા હશો, ઘણા લોકો જાય છે, એને અભ્યાસનો ખ્યાલ હશે, દિગંબરના પ્રવચનો, પંડિતોના પ્રવચનો સાંભળે તો નિમિત્ત પર છે, પરથી કોઈનું કલ્યાણ ન થાય ને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું એમ કરીને જે ઉડાવે. કેમ કે ગોખેલા વાક્યો બોલવામાં કઈ વાંધો નહીં, ભાષામાં તો એ સુરો હોય, અને પછી સાંભળનારની અંદર શું થાય કે એને એમ થાય કે હું નહીં માનું તો હું અલ્પ બુદ્ધિનો હોઉં તો એવું થઈ જશે. તો એટલે એ શું કરે, એના કરતાં જોરથી એ બધું ખોટું જ છે. એને એમ થાય કે આપણે બુદ્ધિશાળી છીએ, આપણામાં એ બુદ્ધિ છે, તારામાં બુદ્ધિ નથી, તું જડ છું, તને આ સમજાણું જ નથી. દ્રવ્યનો સિદ્ધાંત ખોટો નથી, ઉપાદાનથી જ પૂર્ણતા થાય એ ખોટું નથી, પરંતુ નિમિત્ત કારણ વિના ઉપાદાન કારણ જાગૃત નહીં થાય. આ સુભગ સમન્વય જ્યાં સુધી નહીં થાય, આવો યોગાનું યોગ જ્યાં સુધી ન થાય, જીવ લહે નહીં જોગ. આવો જોગ, જોગાનું જોગ કૃપાળુદેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે વ્યાખ્યાન સાર એકમાં, ત્યારે ગ્રંથિભેદ થાય. જીવની અંદર પોતાની જ યોગ્યતા છે, પોતાના જ ગુણો છે, જે સિદ્ધત્વ પ્રગટ કરવું છે પોતાનું જ કરવું છે. પણ આ પોતાના ગુણો જે સુસુપ્ત છે, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કર. આ ચેતન પૂર્ણ છે, સુસુપ્ત છે, એને જાગૃત કરનાર અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સંગ, એ જાગૃત કરે પછી એ તો પૂર્ણ થશે. આ સમજવા માટે થઈને અહીંયા મુનિશ્રી સરસ કહે છે કે પહેલી વાત પ્રોસેસ જરા ખ્યાલ કરો, સમજો કે આખો અધ્યાત્મ માર્ગના બધા સિદ્ધાંતો, બધા સૂત્રો, એની શરૂઆત થાય છે મુમુક્ષુતાથી. મુમુક્ષુતા ન હોય તો એકેય સિદ્ધાંત કામનો નથી. એક દરવી બીજા દરવીનું કરવું જ કરે, ન કરો ન કરે, તારે શું લેવા દેવા, તું ક્યાં મુમુક્ષુ હતો, તું ક્યાં જિજ્ઞાસુ છો, તારે ક્યાં મોક્ષે જવું છે, કામ કરે કે ન કરે, કરે તોય તારે શું, ન કરે તોય તારે શું. આ કોના માટે છે બધા સિદ્ધાંતો? શાસ્ત્રો કોના માટે છે? શાસ્ત્રમાં આપેલી સમજણ કોના માટે છે? આવા જ્ઞાની પુરુષોનો બોધ કઈ ભૂમિકાએ છે? સિદ્ધત્વની વાત જ્યારે કરે, એના સૂત્રો આપે, એની સાધના આપે, એ સાધનાની પદ્ધતિ આપે, એ બધું શરૂ થાય, પણ કેના માટે? જેને સિદ્ધત્વ તાંબુ છે એના માટે. હવે જેને જોતું જ નથી એને તમારા બધા ભાષણો શું કામના? કે મારે સિદ્ધત્વ જોઈતું જ નથી. એને કહે છે કે સદગુરુ આજ્ઞા જેને દશા, જો તું મુમુક્ષુ હો, જો તું જિજ્ઞાસુ હો, જો તે તારે તારા સ્વરૂપની પૂર્ણતા પામવી હોય, જો તું સિદ્ધ છો, સર્વ જીવ છે સિદ્ધ સમ, એમ જો તું સિદ્ધ છો અને તારે સિદ્ધ થવું હોય તો એમાં બે આવશ્યક શરત છે, સદગુરુની આજ્ઞા અને જીન દશા. જીન દશા એ તારી સામે મોડેલ છે, જે માર્કેટ એક આખું મકાન કેવું બનશે. આમ તો અત્યારે ધરતીના ખાડા છે, બધા જમીન છે, પણ અહીંયા પણ કેવો સુંદર મજાનો મહેલ બનશે એ આર્કિટેક્ટ આપે છે. એમ આવું જીવન છે, અધમા અધમ અધિક ઉપતિત સકળ જગતમાં હું. આ પુરુષ સિદ્ધ કેવી રીતે થશે? જીન દશા જોઈ લે સામે. આ એવા જ આત્માઓ છે કે જે અનંતકાળ સંસારમાં રખડ્યા છે, જેનો પ્રાદુર્ભાવ થયો ત્યારે એ કર્મ સહિત હતા. કોઈ ચોખે ચોખા દૂધે ધોયેલા કોઈ જૈનમાં નહોતા. જેટલા જેટલા સિદ્ધ પુરુષો છે એ બધા સિદ્ધ પુરુષો પહેલા અસિદ્ધ પુરુષ હતા, સંસારી હતા, કર્મ મલથી મિશ્રિત હતા. અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ ચક્રમાં ફરતા હતા. બધાએ ગતિ આ ગતિ કરી છે, બધી યોનિમાં બધા ગયા છે, અને છતાંય સિદ્ધ થયા છે. આ તારી સામે એક આદર્શ છે કે આવો પ્રત્યેક જીવ સિદ્ધ થઈ શકે છે. આ એક કારણ નજર સમક્ષ રાખવાનું કે હું પણ સિદ્ધ થઈ શકું. જો મુમુક્ષુતા હોય તો વાત થાય છે, હવે વાત આગળ વધે છે, હવે જિજ્ઞાસુ માટેની વાત ચાલે છે. હું પણ સિદ્ધ થઈ શકું છું. એ બધા એના થોડા તરતમતાના ડિફરન્સો છે. મૂળભૂત ભૂમિકા મોક્ષની કામના, અને મોક્ષની કામના કરવી હોય એને આત્મા મેળવવો જોઈએ. મોક્ષ આત્માથી થાય, શરીરથી ન થાય, એટલે આત્માર્થી, આત્માર્થી હોવા જોઈએ. શબ્દ પ્રયોગ બે ત્રણ વપરાયા છે, જિજ્ઞાસુ વપરાયો છે, આત્માર્થી વપરાયો છે, મુમુક્ષુ પણ વપરાયો છે, પણ વધારે પ્રચલિત શબ્દ મુમુક્ષુનો છે. તો આ મુમુક્ષુતા જે છે, એટલે એને એક વાર ખબર પડે કે હું સિદ્ધ થઈ શકું છું, એટલે જ્યારે એ કોઈ સિદ્ધ પુરુષના પ્રતિમાના દર્શન કરે, ચિત્રપટના દર્શન કરે, એના પાવન ચરણ પાદુકાના દર્શન કરે, તો એને શ્રદ્ધા જન્મે છે કે હું પણ આ સ્થિતિ મેળવી શકીશ, પામી શકીશ. હવેની ભૂમિકા મુમુક્ષુની છે, જિજ્ઞાસુની છે, હું મેળવી શકીશ. કેમ કે આ જે પામ્યા છે એ બધાએ પેલા મારી માફક જ સંસારમાં પરિભ્રમણ કરનાર આત્માઓ જ હતા. એ કર્મથી મલિન હતા, કર્મ સહિત હતા, જન્મ મરણ સહિત હતા, અને આજે એ સિદ્ધ થયા છે. એટલે પરમાત્મા પાસે જ્યારે દર્શન કરીએ ત્યારે પેલો ભાવ એટલો શુદ્ધ હોવો જોઈએ કે પ્રભુ તારું જે સ્વરૂપ છે અત્યારે નિર્મળ, સર્વજ્ઞ, પૂર્ણ વિતરાગ, નિસ્પૃહ, નિષ્કલંક, આવું સ્વરૂપ મારું થઈ શકે છે. સર્વ જીવ છે સિદ્ધસમ, આ શ્રદ્ધાનો મંત્ર છે જબરજસ્ત. આ ગાથાની અંદર સર્વ જીવ છે, સર્વ શબ્દ કહેતા એને કોઈને બાકાત રાખ્યા નથી. અપેક્ષા એ વાત જુદી, અભાવીને બધી, પણ ચર્ચા જ્યારે જનરલ વાત થતી હોય ત્યારે અપવાદની વાત ન હોય. સર્વ જીવ છે, સર્વ કહેતા તું મનુષ્ય છો, બીજી ગતિના, તેર્યંચના, નારકીના, નિગોદના, એકેન્દ્રિયના, કોઈ પણ હશે, ગમે તે ગતિના, ગમે તે યોનિના, જીવ માત્ર સિદ્ધ સમાન છે. ગાથા બોલીએ એટલા મંત્ર અંદર સ્ફુરે, સર્વ જીવ છે સિદ્ધ સમ. ઓહો, જગત માત્રના જીવો સિદ્ધ સમ છે, કોઈ આજે થયો કોઈ કાલ થયો. જે અહીંયા સીધા જે ભવિષ્યંતિણા ગયે કાલે સંપૈયો આ વટમાણો સવે તિવિયણ મંદામી. આ નમો ત્રણ બોલા કરે દેરા સમજે. અરે જેઓ સિદ્ધ થઈ ગયા છે ભૂતકાળમાં અનંતા જીવો, જેઓ ભવિષ્યમાં થવાના છે અને વર્તમાને જેઓ સિદ્ધ દશામાં વિદ્યમાન છે, સવે તિવિહેણ વંદામી, હું તમામ જીવોને નમસ્કાર કરું છું. જીવને નમસ્કાર થયો, સિદ્ધ થયો છે, થવાનો છે અને થઈ રહ્યો છે, પ્રોસેસમાં છે, ત્રણેયને નમસ્કાર કરું છું. એટલે જીવ કોમન છે, એક સિદ્ધ થયો છે, એક થયો નથી અને એક થવાની પ્રોસેસમાં છે. નમસ્કાર કોને કર્યા? જીવને. તો જીવની વિરાધના હોય, કેમ કે જે જે જગતમાં જીવ છે એ ક્યાં સિદ્ધ થયો છે, ક્યાં થવાનો છે અને ક્યાં થશે. તો જે જીવ સિદ્ધ થવાનો છે અથવા થઈ રહ્યો છે, આપણને ખબર છે થઈ રહ્યો છે, આપણા કરતા આગળ છે ખબર છે, આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ જીવ છે અત્યારે એને ગમે તે પ્રકારનો આપણે દોષિત ગણીને એની નિંદા કરીએ, એનો અવર્ણવાદ બોલીએ, એની આસાધના કરીએ, એની વિરાધના કરીએ, એની હિંસા કરીએ, એનો વધ કરીએ, એ જીવ આપણા કરતા આગળ છે ખબર છે, એ પહેલો પહોંચશે. અને જ્યારે જેને પહોંચવું છે એને કોને નમઃ સિદ્ધને કરવા પડશે, અને એ જ્યારે નવકાર મંત્ર બોલશે ત્યારે એને નમો સિદ્ધાણમમાં આને પણ નમસ્કાર કરવા પડશે. સર્વ જીવ પ્રત્યે મૈત્રી શેમાંથી ઉત્પન્ન થાય? અહિંસા કયા વિચારથી ઉત્પન્ન થાય? માટે કોઈ જીવનો ઘાત કરવો નહીં, કોઈ જીવ સાથે અમૈત્રી વ્યવહાર કરવો નહીં. કારણ કે એ જીવ છે એ આજનો જીવ છે, આવતીકાલનો સિદ્ધ છે. તો સિદ્ધના જીવની આસાધના મારાથી ન થાય. આવી પ્રકારનો ભરત મહારાજા ઋષભદેવજીના સમાવેશનમાં જાય છે અને જિજ્ઞાસાવર્ત પૂછે છે કે પ્રભુ, આપના આ દરબારમાં કોઈ એવો જીવ ખરો કે આપના જેવું તીર્થંકર પદ પામશે? તો કે આ છે તારો જ પુત્ર, હે ભરત ચક્રવર્તી, તારો જ પુત્ર મારીચી જે બહાર બેઠો છે ત્રિદંડી સંન્યાસી થઈને, એ આ ભરત ક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશે. એનો જીવ ચરમ તીર્થંકરનો છે. જે તીર્થંકર થવાનો છે, જે જીવ સિદ્ધ થવાનો છે, પણ અત્યારે ત્રિદંડી સંન્યાસી છે તો ભરત ચક્રવર્તીએ કઈ લાવે ને ગાળો આપી આવું, રામખોર આ શું કરસ તું, આ તારા લક્ષણ છે, આ તે શું માઇન્ડું છે, એમ કહેવા ગયા? શું કર્યું? ત્યાં જઈને વંદન કર્યા, એનો વિનય કર્યો, એને નમસ્કાર કર્યા. પેલો કે કેમ? તો કે તું આ ચોવીસમાં ચરમ તીર્થંકર થવાનો છે, સિદ્ધ થવાનો છે. આવી જાણકારી મને થઈ તો એ જીવની કેટલું બહુમાન અને એ જીવના પ્રત્યે કેટલી ભક્તિ. આ ક્રમ છે, આ ક્રમને ઉભેખવો ન જોઈએ. જ્યારે જ્યારે સિદ્ધાંત શબ્દોના સાંભળીએ ત્યારે સિદ્ધાંત શુષ્ક છે, સિદ્ધાંતના શબ્દો બધા શુષ્ક શબ્દો ન બની જવા જોઈએ. એ લાગુ પડે, એ જીવ સાથે લાગુ પડે અને એ સજીવ છે, ચેતન છે. માટે ઉપાદાન અને નિમિત્ત, નિમિત્ત પણ આ પ્રકારનું ચેતન છે અને ઉપાદાન પણ ચેતન છે. એકની અંદર એવી તાકાત છે કે જે બીજાના ઉપાદાનને પૂર્ણતા તરફ જવા માટે સહાયભૂત થાય છે, પ્રગટ કરે છે. ઉપાદાન, એમાં સદગુરુ આગળ જીન દશા નિમિત્ત કારણમાં શબ્દ પ્રયોગ કૃપાળુ દેવો મૂક્યો, એ નિમિત્ત છે ભલે સદગુરુ આજ્ઞા અને જીનની દશા, બીજો કોઈ શબ્દ નથી મૂક્યો, નિમિત્ત છે, એ કઈ આનામાં નથી આવી જવાના, નિમિત્ત જ છે ને, નિમિત્ત હંમેશા બહાર જ હોય, છતાં પણ એ જરૂર છે. કારણ કે પછીની ગાથામાં કહેશે કે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, ઉપાદાનનું નામ લઈ લઈને હું મારામાં જ પૂર્ણ છું, મારી પૂર્ણતા મારામાં જ, બધું સાચું અપેક્ષાએ, તો તારો વિચાર કર ત્યારે સાચું, પણ તારી પૂર્ણતા પ્રગટ થવા માટે જોશે. રસોઈની અંદર કેટલી બધી મીઠાશ છે, સ્વાદિષ્ટ તત્વ છે, બધું જ છે, પણ એ અગ્નિ વિના પૂરું થાય? એની જે યોગ્યતા છે એ આપણે તપેલામાં નાખ્યો બધો મસાલો સામગ્રી, પણ યોગ્યતા પ્રગટ કોણ કરશે? અગ્નિ ભાઈ ચૂલે ચડાવો અને જ્યારે પાકી જશે સંપૂર્ણપણે તો એની અંદર મસાલાનો સ્વાદ આવશે, મૂળ દ્રવ્ય છે એનો સ્વાદ આવશે, આ બધાનું મિશ્રણ થઈને એક સરસ સંપૂર્ણ વાનગી થશે. પણ ક્યારે? તો કે ચૂલે ચડે ત્યારે. પણ અગ્નિએ શું કર્યું? ઉષ્ણતાએ શું કર્યું? અંદર ગઈ, જે સામગ્રી હતી એમાં ક્યાંય ઉષ્ણતા શબ્દ છે? એ કઈ નાખો અંદર? એને કહ્યું આ મૂકો, આ મૂકો, આ પદાર્થ મૂકો, આ પદાર્થ મૂકો, એની અંદર આટલા આટલા પ્રકારના મસાલા, આટલો આ સામગ્રી, આ બધું ભેળવો, બધું કરીને પછી શું કે ઉકાળો ચડાવો. અગ્નિ રસોઈમાં પ્રવેશ કરતી નથી, રસોઈની એકેય સામગ્રીનો ભાગ બનતી નથી, છતાં એના વિના રસોઈ પૂર્ણ થતી. ગેસ ગયો હોય અને પછી કે આજ રસોઈ નહીં થાય, તો કે તારે ગેસ હારે શું કામ છે? તારા ઘરમાં કઈ બધું રાંધવાનો આઈટમ નથી? આઈટમ બધી જ છે, તો મૂકી દે ને, પણ એનાથી ન થાય. ગેસ નથી તો રસોઈ નહીં થાય. નિમિત્ત જોશે, પણ એને દાખલ થાય છે. ચામાં ચા ખાંડ ને દૂધ જો, એમાં કોલસા જો, એવું કોને કીધું? ત્યાં ન જોઈ, પણ બહાર તો જોશે. જો સમજીશું નહીં તો ક્યારેય આ વાત બેસશે નહીં. ફરીથી સમજી લ્યો કે ઉપાદાન અને નિમિત્ત વચ્ચે સંબંધ જુઓ તમે, શબ્દો નહીં. આ સદગુરુની આજ્ઞા છે. પછી સરસ મુનિશ્રી સમજાવે છે કે સદગુરુની આજ્ઞા અમે કોને કહીએ છીએ? તો કે આજ્ઞાનો અર્થ એ થાય છે કે જેનાથી વિતરાગતા પ્રાપ્ત થાય. વિતરાગતા પ્રાપ્ત થાય એવા શબ્દો જેનાથી પ્રાપ્ત થાય તેને કહેવાય સદગુરુ ન આજ્ઞા, અને વિતરાગતા તરફ લઈ જનારી જે પદ્ધતિ છે તેને કહેવાય છે આજ્ઞા. તો સદગુરુની આજ્ઞા એ શું થયું? જીવમાં રહેલી વિતરાગતા પ્રગટ થાય, આ સદગુરુ આજ્ઞા. એટલે 20 દોહરામાં કહ્યું, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાઈ. પ્રભુ અમારામાં સિદ્ધત્વ છે, પણ અમે સદગુરુની આજ્ઞા જેનાથી અમારામાં વિતરાગતા થાય, કેમ કે રાગ દ્વેષથી તો સિદ્ધત્વ પામી ન શકાય, માટે અમારામાં વિતરાગતા આવે એવા ગુરુના શબ્દો છે, એવી ગુરુની આજ્ઞા છે. એ આજ્ઞા ગમે તે રૂપે હોય, નિયમ રૂપે હોય, વ્રત રૂપે હોય, કોઈને કોઈ પ્રકારના અભિગ્રહ રૂપે હોય, પણ ગુરુની આજ્ઞા જિજ્ઞાસુ જીવની અંદર વિતરાગતા ઉત્પન્ન કરે. તો એ કહે છે આજ્ઞા એ મોટો બંધ છે. શું કરે છે? તો કે સદગુરુની આજ્ઞા સંસારમાં જવાને આડે ભવમાં જવા માટે પ્રતિબંધરૂપ છે, સ્તંભરૂપ છે. જેમ પાણી માત્ર વહ્યું ન જાય, છલકાય એટલે સરોવરમાંથી, એટલે એ જગ્યાએ બંધ બાંધવામાં આવે. તળાવના બંધ, સરોવરના બંધ પાણીને સાચવી રાખે અને પછી એની નહેરો દ્વારા, એની કેનાલ દ્વારા એનો નિકાલ થાય, જેથી એનો ઉપયોગ થાય એ વહી ન જાય. એમ સદગુરુની આજ્ઞા જીવનમાં ઘણી શક્તિ છે, ઘણા ગુણો છે, શક્તિઓ અનંત છે. સદગુરુની આજ્ઞા આ બધી શક્તિને ગુણો ભવમાં ચાલ્યા જાય, એ ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. આવી આજ્ઞા છે. કારણ શું? કષાયોનો વેગ આવે, વિષયોની વાસનાઓના વેગ આવે, સંસારની ચીજો પ્રત્યે પ્રલોભનના વેગ આવે, એ સમયે આ સદગુરુની આજ્ઞા જીવને રોકનાર છે. નહીં તો એ કર્મબંધમાં ચાલ્યો જાય, આશ્રમમાં ચાલ્યો જાય, અને આશ્રમમાં ગયા પછી કર્મબંધની પરંપરા શરૂ થઈ જાય, અને આવી પરંપરા ક્યારેય ન તૂટે. દસમું ગુણસ્થાનક શું છે? સંપ્રાય એટલે સંપ્રાય શબ્દ શું? પરંપરા નહીં, કર્મની. હવે કર્મની પરંપરા નહીં, કદાચ બંધાઈ ગયું તો એ સીધું ઉદયમાં આવે, નવું ન બંધાય. એવી એક સ્થિતિ જીવની થાય, એ ગુણસ્થાનકે પહોંચે કે પૂર્વને કદાચ હોય તો રોકી નથી શકાતા, ઉદયાવલીમાં આવે તો એને રોકી ન, પણ હવે એ નવું બંધ કરી શકે નહીં. ભવમાં જવાને પ્રતિબંધ ઉભો થઈ જાય. આવી સ્થિતિ ઊભી થાય તો કે છે, ત્યારે સદગુરુની આજ્ઞા જીવના આવા બધા પરિબળોને રોકે છે. જેમ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સાદો શબ્દ આપ્યો કે આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે. શું સદગુરુની આજ્ઞા? તો કે તમામ આશ્રવો હેય છે અને તમામ સંવર ઉપાદેય છે. સંવર એટલે નવો બંધ થવા ન દેવો તે, અને આશ્રવ એટલે બંધ ખુલ્લો રાખવો તે. એટલે કે જે શબ્દ સદગુરુની આજ્ઞા, પણ એ સદગુરુની આજ્ઞા, એની અંદર જો કોઈ સદગુરુની આજ્ઞા જે તે બાબતની અંદર કરે, એ સદગુરુની આજ્ઞા છે. સાહેબ, મારા છોકરાનું નામ શું રાખવું? બેવકૂફ. એ સદગુરુની આજ્ઞા છે. સાહેબ, આ છોકરી સાથે શાદી કરવી કે નહીં? સાહેબ, આ પેઢી શરૂ કરવી કે નહીં? આ ધંધો વિદેશમાં જવા થઈને કરવો કે નહીં? અનેક પ્રકારના સંસારનું વિસ્તરણ, સંસારનું જ કામ. તો એની અંદર એ શબ્દો સદગુરુના શબ્દો છે, એ તથાકથિત સદગુરુ છે, એને આજ્ઞા શબ્દોમાં જીનેશ્વરે કંઈ માન્યતા આપી નથી. અને આત્મસિદ્ધિમાં જે આજ્ઞા કીધી છે, આ આજ્ઞા નહીં. આજ્ઞા આત્મસિદ્ધિમાં કીધી જ પાછું બોલે કે જીવો ને આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવો તો કહ્યું જ છે કે સદગુરુ આજ્ઞા જેને, એટલે ગુરુની આજ્ઞા. અમે તો દરેકમાં ગુરુની આજ્ઞા લઈએ છીએ કે પાપડ ખાવો કે નહીં, તને અનુકૂળ હોય કે ન હોય, તને ગચરકા આવતા હોય કે કઈ બીજું થતું હોય, ડોક્ટરને પૂછો. તારામાં વિતરાગતા આવે કે નહીં, એ સદગુરુની આજ્ઞાનું કારણ છે. તારી કર્મબંધની પરંપરા તૂટે, તારા કષાયોના આવેગના ધસમસતા વેગ ઓછા થાય, વિષય વાસનાઓનું જોર ઘટે, અને સંસારના પદાર્થો પ્રત્યેનું જે પ્રલોભન જાગ્યું છે એમાંથી તારી દોડ અટકે, વિકલ્પ સંસારનો ન આવે. આ સદગુરુની આજ્ઞાનું સ્વરૂપ છે. વિતરાગતા એકમાત્ર એનું તત્વ છે સદગુરુની આજ્ઞાનું. અને 50 પ્રકારના સાંસારિક સંબંધો વાળા પ્રશ્નો સદગુરુ પાસે મૂકે, અને આય સદગુરુ લોભી ગુરુ શિષ્ય લાલચું, તૂનો બેઠે પથ્થર ના તરે નહી તારે નહી, અને દોનો ખેલે દાવ. કબીર સાહેબ કહે છે આ તો ઘાટ છે બધો, બે જણા દાવ ખેલે છે પોતપોતાનો, કે કોણ કોને મૂરખ બનાવે અને કોણ કોની પાસેથી જાજો બેનિફિટ લઈ જાય. આજ્ઞા નથી, આજ્ઞા તો અમે એને કહીએ છીએ કે જેનાથી વિતરાગતા પ્રાપ્ત થાય, જે ગુરુના વચનથી વિતરાગતા પ્રાપ્ત થાય. એટલે આજ્ઞા એ બંધ છે, અને આજ્ઞા આ સુકામ કામ કરી જાય છે તો આગ્રામાં સદગુરુનો શિષ્ય પ્રત્યેનો પ્રેમ છે, વાત્સલ્ય છે. એ વાત્સલ્યનું સ્વરૂપ સાંસારિક નથી. એટલે કહ્યું કે સદગુરુનું વાત્સલ્ય માં કરતા પણ વિશેષ છે. શું કામ? માં વધારેમાં વધારે કેટલું વાત્સલ્ય કરી શકે? સંસાર એની મર્યાદા કેટલી? જનનની મર્યાદા કેટલી? જન્મ તક. સદગુરુની મર્યાદા જન્મો જન્મ, ભવો ભવ. એટલે એના વાત્સલ્યને કોઈ મર્યાદા નથી. અને એવું વાત્સલ્ય જ્યારે એને એના શિષ્ય તરફ હોય ત્યારે શિષ્ય એની આજ્ઞાંકિત પણ એનું હોય એમાં કંઈ નવાઈ નથી, કારણ કે સદગુરુનો પ્રેમ એને ખેંચી જાય. આ એક બીજું પરિબળ, જો નિમિત્ત કંઈ કરતું નથી પણ સદગુરુ નિમિત્ત રૂપે ઊભા છે. બધી જગ્યાએ એને કંઈ પણ કરવું હોય એને પડતી વૃત્તિને સ્થિર રાખનાર. આ સંસારમાં તો સમયે સમયે વૃત્તિઓ પડે છે, નિમિત્તો એવા આવે છે, આલંબનો એવા આવે છે કે સમયે સમયે આ જીવ પડતો છે પતનની ખાણમાં જ. અહો સદગુરુ એકમાત્ર તમે મારા માથે છો, મારી શ્રદ્ધામાં છો, મારી વૃત્તિઓને પતન થવા સ્થિર રાખી દેશો, મને ડગવા નહીં દો. હું ક્યારેક ખડભડી જઈશ, ક્યારેક મને એમ થશે કે આમ કરું કે તેમ કરું, પણ સદગુરુ અંદરથી આશીર્વાદ દેતા હોય કે વિચલિત થઈશ, માં પાર થઈ જાય આનાથી. શિબિર હતી, સરસ મજાનું ચિત્ર મૂક્યું હતું. શિષ્ય છે એ ઊભો છે અને સમુદ્રની અંદર તોફાન, ઝંઝાવાત, મઝધારમાં બધું ચાલે છે, પણ એની નજર સામે એક દેખાય છે, ઉપર ઊભા છે સદગુરુનો હાથ મસાલ લઈને ઊભો છે. દિવાળ નાંડી દેખાતી નથી ક્યાંય, એ તૂટી ગઈ છે. તો ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઊભા જો, આ સદગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે. સંસારમાં ઝંઝાવાત આવે, તોફાન આવે, ઘોર અંધારી રાત્રિ આવે, પણ હે ગુરુ આપ દીવો લઈને ઊભા હો, મને કોઈની ભીતિ નથી. અધિક વાત્સલ્ય છે. માં કરતા પણ સદગુરુનું વાત્સલ્ય અધિક છે. માને આ જન્મ સાથે સંબંધ છે, આ જન્મના સંબંધો પૂરા થયા પછી એ માં જન્મો જન્મની છે. અરે ક્યાં ગઈ ખબર છે? ક્યાં જશે ખબર છે? માય મંડી છે, હું તારી માં છું, માં છું, સંબંધ છે અત્યારે આ જન્મનો. ભક્ત વધારે પડતું કરવાથી સંસાર વધવા સિવાય કઈ રહેશે? એટલે જ્ઞાની એને કીધું છે આર્ત ધ્યાન છે. હા, એ પછી સંસારનો વિષય છે. પછી ગાણા ગાયા કરે, જનની નહીં જોડ સખી, નહીં મળે રહેલો, તું મરી શકે બીજી જનની તને મળશે, જયારે મેળા વિના ક્યાં રહે, કોઈ જનની તારો કેળો નહીં છોડે. પણ એ બધી સંસારની વાત છે. સંસારની અંદર પછી આવી વાત ન કરાય હોય, બરોબર છે. માં બેસ્ટ છે. વિતરાગતા એ જૈન દર્શનનો અર્ક છે, મુનિશ્રી તો લખે છે, અદ્ભુત છે. ખિસ્સામાં એ શીશી પડી છે તો જ્યાં જશો ત્યાં સુવાસિત છે, એમ વિતરાગતાનો બોધ સદગુરુએ આપેલો આજ્ઞા, એ જો તમારી પાસે સાબુત છે તો ક્યાંય તમે રાગમાં સપડાશો, અને રાગથી સંસાર છે અને સંસારથી રાગ છે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના કૃપાળુ દેવના વચનો જો હૈયે આમ કંટોટ કિરણવત જો જકડાઈ ગયા હોય બરાબર, કે જાય નહીં, બરોબર અંદર છપાઈ જવા જોઈએ. તો કે બંને જીન દશા આ વિતરાગતાનું જીવતું જાગતું પ્રતીક છે. જીનેશ્વર એ વિતરાગ સિવાય કશું નથી. અનંત કસાયો છે, અનંત કર્મો છે, એ બધાનો અભાવ એટલે વિતરાગતા. અને જીનેશ્વર દેવ એ વિતરાગતા સિવાય કંઈ નથી. આવું નિમિત્ત ઉપાદાન અને નિમિત્ત સદગુરુની આજ્ઞાએ વર્તે નહીં અને જીન દશાનો વિચાર ન કરે તેને આત્માનું ભાન થાય નહીં, તે કદી સિદ્ધત્વને પામે નહીં. બાહ્ય અનુકૂળ પરિબળ વગર ઉપાદાન જાગૃત થાય નહીં. અનંત કાળ સુધી પોતાનું ઉપાદાન તો છે, પોતે અત્યારે ઉપાદાન જ છે ને, પોતે જ ઉપાદાન રૂપ છે, આજકાલનો છે, ક્યારે જાગૃત થયું? કારણ નિમિત્ત કારણ નથી બેડું. જીવનું સંસારમાં પરિભ્રમણનું કારણ એ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખનો ધણી છે, એમાં કઈ શંકા હતી? પણ આ ક્યારે એને એક નિમિત્ત મળ્યું નહીં, એને જ્ઞાની પુરુષનો ઓળખાણ ન થયું. કૃપાળુ દેવ સાદો શબ્દ મૂકે કે જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે કેમ કે એને જ્ઞાની પુરુષનું ઓળખાણ મળ્યા. તો ઘણી વાર ભાઈ બંધ થયા હશે, ભેગા મળીને કદાચ ભેળપૂરી ખાધા હશે, પણ ઓળખાણ, જો ઓળખાણ થાય તો જ્ઞાની પુરુષને એને એને વચન એનું વાત્સલ્ય મેળવ્યા વિના રહીએ નહીં, એનો આશ્રય થયા વિના. એ જ મનુષ્ય દેહની સાર્થકતા છે કે જે દેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા અને તે મહાભાગનો આશ્રય કર્યો. જે પુરુષના આશ્રય જો આ દેહ છૂટે તો જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપ એવા મોક્ષને પામે. 692 કૃપાળુ દેવના વચનામૃતની અંદર જો એ બરોબર શબ્દો શ્રદ્ધાપૂર્વક વંચાયા હોય, આડો હાડ બેસી ગયા હોય, તો ક્યાંય અટકવાનું થાય નહીં. એટલે છેલ્લે આ વાત કરીને એમાં કીધું છે કે જ્ઞાન દશા પામે નહીં આવા જો ક્યાંય જ્યાં સુધી બાહ્ય ઉપયોગ ન મળે ત્યાં સુધી નિમિત્તનો ઉપયોગ ન કરે તો જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાંઈ. અને પછી તો વાક્ય કહેવા જેવું નથી, કેમ કે આવાનો સંગ પામે ભવમાં ડૂબી મરવાના ધંધા છે. ગાથા 136 અત્યંત મહત્વની, વિચારની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ અને આ બધા જે કાંઈ શબ્દોની રમત ચાલી છે એમાં સંબંધ જે ગયો છે, સંદર્ભ ગયો, સંગતિ ગઈ. મેં ઘણી વાર કહ્યું છે કે શબ્દો ઘણા સરસ છે પણ સંદર્ભ નથી, આપણી પાસે સંગતિ નથી. આમાં સંગતિ છે ગુરુને શિષ્યની, આમાં સંગતિ છે મુમુક્ષુ અને પરમાત્માની. એટલે એને આજ્ઞા અને દશા બંને કારણભૂત છે અને બંને વિના એનું ઉપાદાન જાગૃત થતું નથી, અને જાગૃત થાય તો સિદ્ધત્વ પામ્યા વિના રહેતું નથી. અદ્ભુત વાત છે, વિશેષ અવસરે વિચારશું.
આજે ચોમાસી પાકી હોવાથી રાતના 8-9 ભાવ પ્રતિક્રમણ આવતીકાલે આત્મસિદ્ધિ પાર